એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ, આપનું સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે ભૌતિક જગતને એક એવા ખૂણે જઈ રહ્યા છીએ જ્યાં વસ્તુઓ શું કહેવાય અજીબ રીતે વર્તે છે. વાત છે સુપર કન્ડક્ટિવિટીની, એટલે કે અતિવાહકતાની.
નમસ્કાર. અને આ ખૂબ જ રસપ્રદ વિષયને સમજવા માટે આપણી પાસે સ્ટીફન બ્લન્ડેલના પુસ્તક સુપર કન્ડક્ટિવિટીનો સારાંશ છે. આમ તો જુઓ, આ વિષય શુદ્ધ ભૌતિકશાસ્ત્રનું લાગે, પણ એની અસર આપણા બધાના જીવન પર પડે છે, ક્યારેક સીધી, ક્યારેક આડકતરી.
બિલકુલ. જેમ કે આપણે હોસ્પિટલમાં જઈએ અને પેલું MRI મશીન જોઈએ, કે પછી વૈજ્ઞાનિક પ્રયોગો વિશે વાંચીએ, એ બધા પાછળ ક્યાંક ને ક્યાંક આ સુપર કન્ડક્ટિવિટી ડોકાય છે.
અને ભવિષ્ય માટે પણ ઊર્જાની જે સમસ્યાઓ છે, કદાચ એનો ઉકેલ પણ આમાં છુપાયેલો હોય.
સાચી વાત. એટલે આ ખાલી વૈજ્ઞાનિકો માટે જ નહીં, પણ આપણે બધાએ જાણવું જોઈએ એવું છે.
ચોક્કસ. તો ચાલો શરૂ કરીએ આ ઠંડી અને ક્વોન્ટમ દુનિયાની સફર.
સ્ટીફન બ્લન્ડેલ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર છે.
હા, અને એમનું ક્ષેત્ર છે કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સ, એટલે કે ઘન પદાર્થોનું ભૌતિકશાસ્ત્ર. એમાં પણ ખાસ કરીને ચુંબકત્વ, સુપર કન્ડક્ટિવિટી અને નવા ક્વોન્ટમ મટીરિયલ્સ પર એમનું ઘણું કામ છે.
પણ મને જે વાત વધુ ગમી તે એ છે કે તેઓ માત્ર રિસર્ચર નથી, પણ સાથે સાથે બહુ સારા શિક્ષક અને લેખક પણ છે. આવું બહુ ઓછું જોવા મળે, ખરું ને?
બરાબર. એનો ફાયદો એ થાય કે એમના જેવા લોકો બહુ અઘરા વૈજ્ઞાનિક સિદ્ધાંતોને પણ શું કહેવાય એકદમ સરળ ભાષામાં સમજાવી શકે. એમનામાં સૈદ્ધાંતિક જ્ઞાન અને પ્રયોગોનો અનુભવ બંનેનું સમન્વય છે, એટલે સુપર કન્ડક્ટિવિટીને ખાલી થિયરી તરીકે નહીં, પણ વાસ્તવિક દુનિયામાં એની શું અસર છે એની સાથે જોડીને વાત કરે છે. પુસ્તકમાં આ સ્પષ્ટતા દેખાય છે.
તો આ પુસ્તક મૂળ શું કહેવા માંગે છે? એની શરૂઆત જ એમ થાય છે કે સુપર કન્ડક્ટિવિટી કુદરતની સૌથી વિચિત્ર ઘટનાઓમાંની એક છે, આપણી રોજબરોજની સમજમાં ના બેસે એવી.
હા, વિચારો કે કોઈ તારમાંથી વીજળી પસાર થાય અને સહેજ પણ ગરમી ઉત્પન્ન થાય. શૂન્ય અવરોધ, ઝીરો રેઝિસ્ટન્સ, આ એનો એક મુખ્ય ગુણ છે.
અને બીજો?
બીજો એનાથી પણ અજીબ, કે આ પદાર્થો ચુંબકીય ક્ષેત્રને પોતાની અંદર આવવા જ ના દે, જાણે ધક્કો મારીને બહાર કાઢે. આને કહેવાય મેસનર અસર.
અચ્છા, એટલે પુસ્તક એમ કહે છે કે આ કોઈ સામાન્ય વાહકતાનો સુધારો નથી, પણ પદાર્થને એક સાવ જુદી જ અવસ્થા છે જે બહુ જ નીચા તાપમાને જોવા મળે છે.
બરાબર. અને આને સમજવા માટે આપણે ક્વોન્ટમ મિકેનિક્સના નિયમો, જે સામાન્ય રીતે અણુ પરમાણુ માટે હોય, તેને મોટા પદાર્થો પર લાગુ પડતા જોવા પડે છે. પુસ્તકનો હેતુ આ જ રહસ્ય ખોલવાનો છે. 1911માં એની શોધ થઈ, ત્યારથી લઈને એને સમજાવતી થિયરીઓ, જેમ કે પેલી BCS થિયરી, અને એના આજના ઉપયોગો MRIથી લઈને મેગ્લેવ ટ્રેન સુધી બધું જ આવરી લે છે.
અને એ પણ કહે છે કે હજુ ઘણું સમજવાનું બાકી છે, ખાસ કરીને પેલા ઉચ્ચ તાપમાન સુપર કન્ડક્ટર્સમાં. એટલે કે વિજ્ઞાનની યાત્રા ચાલુ જ છે.
ચાલો થોડું ઇતિહાસમાં જઈએ. 1911ની સાલ, એક ડચ વૈજ્ઞાનિક હેઇકે કેમરલિંગ ઓન્સ, એ પ્રવાહી હિલિયમ વાપરીને વસ્તુઓને ખૂબ જ ઠંડી કરવાના પ્રયોગો કરી રહ્યા હતા.
પ્રવાહી હિલિયમ, એ તો બહુ ઠંડુ હોય ને?
હા, ખૂબ જ. તો એમણે પારાને ઠંડુ કરવાનું શરૂ કર્યું, અને તાપમાન જ્યારે લગભગ 4.2 કેલ્વિન, એટલે કે -270 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું ગયું, ત્યારે કંઈક અચાનક બન્યું.
શું થયું?
પારાનો જે વિદ્યુત પ્રતિકાર હતો, જે ધીરે ધીરે ઘટતો હતો, તે એકદમ શૂન્ય થઈ ગયો. ઝીરો,
એકદમ ઝીરો, કશું જ નહીં.
કશું જ નહીં. આ બહુ મોટી વાત હતી, કેમ કે કોઈને એવી અપેક્ષા નહોતી કે પ્રતિકાર સાવ શૂન્ય થઈ જાય.
એટલે જો એમાં એકવાર કરંટ ચાલુ કરો તો પછી એ પોતાની મેળે ફરિયાદ કરે, બેટરી કાઢી લો તો પણ?
હા, સૈદ્ધાંતિક રીતે તો એમ જ. આને પર્સિસ્ટન્ટ કરંટ કહે છે. આ પહેલો ઇશારો હતો કે અહીં કંઈક ખાસ બની રહ્યું છે, પણ પછી જે બીજી શોધ થઈ એણે તો આને ઓર રહસ્યમય બનાવી દીધું.
એ કઈ?
1933માં મેસનર અને ઓક્સનફેલ્ડ નામના વૈજ્ઞાનિકોએ શોધ્યું કે જ્યારે કોઈ પદાર્થ સુપર કન્ડક્ટિંગ બને છે, ત્યારે પોતાની અંદર જો કોઈ ચુંબકીય ક્ષેત્રો હોય તો તેને બહાર ફેંકી દે છે, એક્ટિવલી. આ છે મેસનર અસર.
ઓ, એટલે એ ખાલી ઝીરો રેઝિસ્ટન્સ વાળો તાર નથી, એનાથી કંઈક વધુ છે.
બરાબર, આ મેસનર અસર જ સાબિત કરે છે કે આ પદાર્થની એક નવી જ અવસ્થા છે, અને આ જ અસરને કારણે પેલું ચુંબકીય લેવિટેશન થઈ છે.
હા હા, પેલું વસ્તુ હવામાં તરે, એ મેં જોયા છે વિડીયો, જાણે જાદુ.
એ જ, પણ આ જાદુઈ અવસ્થા માટે અમુક શરતો છે પાછી. એક ચોક્કસ તાપમાનથી નીચે રહેવું પડે, ક્રિટિકલ તાપમાન TC. એક ચોક્કસ ચુંબકીય ક્ષેત્રથી ઓછું હોવું જોઈએ, ક્રિટિકલ ફિલ્ડ HC. અને એમાંથી પસાર થતો કરંટ પણ એક લિમિટમાં હોવો જોઈએ, ક્રિટિકલ કરંટ JC. આમાંથી કોઈ પણ શરત તૂટે એટલે સુપર કન્ડક્ટિવિટી ગઈ.
ભલે, આ શોધ તો થઈ ગઈ, પણ વૈજ્ઞાનિકો માટે તો આ મોટો કોયડો હતો કે આવું થાય છે કેમ. શૂન્ય પ્રતિકાર, મેસનર અસર કેમ.
હા, એટલે પછી એને સમજાવવાના પ્રયત્નો શરૂ થયા. 1930માં લંડન બંધુઓએ કેટલાક સમીકરણો આપ્યા. એ મેસનર અસર અને પેલી પેનેટ્રેશન ડેપ્થ, એટલે કે ચુંબકીય ક્ષેત્ર કેટલી ઊંડાઈ સુધી અંદર જઈ શકે એનું ગણિત સમજાવતા હતા.
પણ એ ખાલી વર્ણન હતું, કારણ નહીં.
બરાબર, એ કેવી રીતે કહેતા હતા, શા માટે નહીં. પછી આવી ગિન્ઝબર્ગ લેન્ડો થિયરી, એણે થોડી વધુ સમજ આપી અને એ પણ કીધું કે સુપર કન્ડક્ટરના પણ પ્રકાર હોઈ શકે છે.
ઓકે, એટલે ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થતું ગયું, પણ મૂળભૂત કેમનો જવાબ હજુ નહોતો.
ના, એના માટે રાહ જોવી પડી 1957 સુધી, જ્યારે 3 અમેરિકન ભૌતિકશાસ્ત્રીઓ, બાર્ડિન, કૂપર અને શ્રીફર, એમણે રજૂ કરી BCS થિયરી, અને આ ખરેખર ક્રાંતિકારી હતી. એમને આના માટે નોબેલ પ્રાઇઝ પણ મળ્યો.
BCS થિયરી, આ શું હતું? એવું તે શું શોધી કાઢ્યું એમણે જે પહેલાં કોઈએ નહોતું વિચાર્યું?
એમનો મુખ્ય આઈડિયા હતો કૂપર પેરનો, કૂપર જોડી. આ ખરેખર અદ્ભુત છે. આપણે શું જાણીએ કે ઇલેક્ટ્રોન પર ઋણ ચાર્જ હોય, એટલે બે ઇલેક્ટ્રોન એકબીજાને ધક્કો મારે, અપાકર્ષણ થાય.
હા, એ તો બેઝિક છે.
પણ કૂપરે કહ્યું કે અત્યંત નીચા તાપમાને પદાર્થનું જે સ્ફટિક માળખું હોય છે એના કંપનો, જેને ફોનોન કહેવાય, એની મદદથી બે ઇલેક્ટ્રોન વચ્ચે પરોક્ષ રીતે એક નબળું આકર્ષણ શક્ય બને છે.
શું વાત કરું છું, બે ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ જે એકબીજાના દુશ્મન જેવા છે, કેવી રીતે? પેલી ગાદલાવાળી વાત અહીં આવે છે.
હા, એ જેનાલોજી બ્લન્ડેલ આપે છે. વિચારો કે એક મોટું ગાદલું, એટલે કે લેટિસ છે, એના પર તમે એક બોલિંગ બોલ, એટલે ઇલેક્ટ્રોન મૂકો, એ ગાદલાને નીચે દબાવશે, ખરું?
હા.
હવે જો બીજો બોલિંગ બોલ નજીકમાં હોય તો એ પહેલા ખાડા તરફ ખેંચાશે, એટલે ગાદલા મારફતે બે બોલ વચ્ચે આકર્ષણ થયું. આવું જ કંઈક ક્વોન્ટમ લેવલે ઇલેક્ટ્રોન સાથે થાય છે. આ જોડીને કૂપર પેર કહેવાય.
બાપરે, એટલે પદાર્થનું બંધારણ જ એમની દોસ્તી કરાવી દે. પણ આ જોડી બનવાથી શું ફાયદો? ઝીરો રેઝિસ્ટન્સ કેવી રીતે આવે?
જ્યારે ઇલેક્ટ્રોન આવી જોડી બનાવે ત્યારે એમની ઊર્જા સ્થિતિ બદલાય છે. એક એનર્જી ગેપ, એટલે કે ઊર્જા અવકાશ રચાય છે. મતલબ કે આ જોડીને તોડવા માટે અથવા એને વિખેરવા માટે અમુક ઓછામાં ઓછી ઊર્જા જોઈએ. નીચા તાપમાને આટલી ઊર્જા આસપાસ હોતી નથી, એટલે આ જોડીઓ સ્થિર રહે છે.
ઓકે,
અને સૌથી મહત્વની વાત
એ કે આવી લાખો કરોડો કૂપર જોડીઓ, એ બધી એક સાથે એક જ ક્વોન્ટમ અવસ્થામાં ગોઠવાઈ જાય છે, જાણે એક મોટું સુસંગત ક્વોન્ટમ મોજું બની ગયું હોય. આ કોઈ એકલ દોકલ કણ નથી, આ આખો સમૂહ એક યુનિટ તરીકે વર્તે છે.
વાહ.
અને આ જે સામૂહિક ક્વોન્ટમ સ્થિતિ છે, એ પદાર્થની અંદરની નાની મોટી અશુદ્ધિઓ કે કંપનોથી સહેળાઈથી ડિસ્ટર્બ નથી થતી, એટલે એ કોઈ પણ અવરોધ વગર વહે છે, અને પરિણામ
શૂન્ય પ્રતિકાર.
ખરેખર અકલ્પનીય છે. આ તો ક્વોન્ટમ ફિઝિક્સના નિયમો આટલા મોટા પાયે દેખાય એ જ નવાઈની વાત છે.
તો BCS થિયરી એક મોટી સફળતા હતી, પણ વાર્તા અહીં પૂરી નથી થતી. વૈજ્ઞાનિકોએ જોયું કે બધા સુપર કન્ડક્ટર ચુંબકીય ક્ષેત્ર સામે સરખો પ્રતિભાવ નથી આપતા. એના આધારે બે મુખ્ય પ્રકાર પડ્યા, Type 1 અને Type 2.
શું ફરક છે બંનેમાં?
Type 1, જેમ કે પારો કે સીસુ, એ સીધા સાદા છે. એક લિમિટ HC સુધી ચુંબકીય ક્ષેત્રને બિલકુલ અંદર આવવા દેતા નથી, શુદ્ધ મેસનર અસર. અને જેવી એ લિમિટ ક્રોસ થાય, તરત જ સુપર કન્ડક્ટિવિટી ખતમ.
ઓકે.
અને Type 2, એ જરા અલગ છે.
હા,
એ થોડા વધુ સ્માર્ટ છે એમ કહી શકાય. ટાઈપ ટુ, જે ઘણા એલોય અને કમ્પાઉન્ડમાં જોવા મળે છે, એમની પાસે બે ક્રિટિકલ ફિલ્ડ હોય છે, HC1 અને HC2.
બે?
હા, HC1 સુધી તો એ ટાઈપ 1 જેવા જ વર્તે, પણ HC1 અને HC2ની વચ્ચે એ ચુંબકીય ક્ષેત્રને સાવ રોકી દેવાને બદલે એને નાની નાની નળીઓ, જેને વર્ટેક્સ કે ફ્લક્સોન કહેવાય, એ સ્વરૂપે અંદર પ્રવેશવા દે છે. પણ આખા પદાર્થમાં નહીં, અમુક જગ્યાએ જ. બાકીનો ભાગ હજુ સુપર કન્ડક્ટિંગ જ રહે છે. આનો ફાયદો શું? ફાયદો એ કે આ વર્ટેક્સ પદાર્થની અંદરની નાની ખામીઓ પર અટકી જાય છે. આને ફ્લક્સ સ્પિનિંગ કહેવાય. આના કારણે ટાઈપ 2 સુપર કન્ડક્ટર્સ ઘણા ઊંચા ચુંબકીય ક્ષેત્રમાં પણ પોતાની સુપર કન્ડક્ટિવિટી જાળવી રાખી શકે છે.
ઓહ, એટલે જેનો ઉપયોગ પહેલા શક્તિશાળી મેગ્નેટ બનાવવામાં થાય છે, MRI માં ને એ બધામાં.
બરાબર. આ જ ગુણધર્મને લીધે ટાઈપ 2 સુપર કન્ડક્ટર્સમાંથી શક્તિશાળી ચુંબક બનાવી શકાય છે.
સમજાયું. પણ પછી 1986માં વળી પાછો નવો વળાંક આવ્યો, ઉચ્ચ તાપમાન સુપર કન્ડક્ટર્સ, HTS.
હા, એ તો ખરેખર એક ક્રાંતિ હતી. બેડનોર્સ અને મ્યુલર નામના વૈજ્ઞાનિકોએ કેટલાક સિરામિક પદાર્થોમાં, જેને ક્યુપરેટ્સ કહેવાય છે, એમાં સુપર કન્ડક્ટિવિટી શોધી, અને તે પણ પ્રમાણમાં ઘણા ઊંચા તાપમાને.
સિરામિકમાં? પહેલાં તો એમ જ મનાતું હતું ને કે આ ધાતુઓનો જ ગુણધર્મ છે.
હા, એટલે જ શરૂઆતમાં કોઈ માનવા તૈયાર નહોતું. પણ પછી તો લાઈન લાગી. એવા પદાર્થો મળ્યા જેમના ક્રિટિકલ તાપમાન TC, પ્રવાહી નાઇટ્રોજનના ઉત્કલન બિંદુ, 77 કેલ્વિન કરતાં પણ ઊંચા હતા.
77 કેલ્વિન? એ તો પ્રવાહી હિલિયમ 4 કેલ્વિન કરતાં ઘણું ઊંચું કહેવાય. અને પ્રવાહી નાઇટ્રોજન તો સસ્તું પણ હોય ને?
બહુ જ. અને સહેલાઈથી મળે. આનાથી સુપર કન્ડક્ટિવિટીના વ્યવહારુ ઉપયોગોની શક્યતાઓ એકદમ વધી ગઈ.
પણ એક મિનિટ, આ સિરામિક પદાર્થોમાં શું થાય છે? એમાં પણ પેલી કૂપર જોડી બને છે, BCS થિયરી કામ કરે છે?
આ તો $1 મિલિયન ક્વેશ્ચન છે. આટલા વર્ષો પછી પણ આ ઉચ્ચ તાપમાન સુપર કન્ડક્ટર્સ HTS કયા સિદ્ધાંત પર કામ કરે છે એનું ચોક્કસ કારણ હજુ સુધી કોઈને નથી ખબર.
ખરેખર?
હા, મોટાભાગના માને છે કે એની પાછળની મિકેનિઝમ BCS થી અલગ છે, કદાચ કંઈક વધુ જટિલ. આ આજે પણ કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સનો એક મોટું રહસ્ય છે.
આ બધું વિજ્ઞાન તો બહુ રસપ્રદ છે, પણ સામાન્ય માણસને એમ થાય કે આ બધાનો રોજિંદા જીવનમાં શો ઉપયોગ?
ના, એવું નથી કે ઉપયોગ નથી. સૌથી મોટો અને જાણીતો ઉપયોગ છે પેલા શક્તિશાળી ઇલેક્ટ્રોમેગ્નેટ્સ બનાવવામાં, કારણ કે અવરોધ 0 છે એટલે ખૂબ મોટો કરંટ પસાર કરી શકાય. ની આટલી સ્પષ્ટ તસવીરો ના મળે.
બીજે ક્યાં?
મોટા વૈજ્ઞાનિક પ્રયોગોમાં, જેમ કે સ્વિટ્ઝરલેન્ડમાં જે લાર્જ હેડ્રોન કોલાઇડર LHC છે, જ્યાં કણોને ટકરાવાય છે, એમાં કણોને ગતિ આપવા અને એમને ગોળ ગોળ ફેરવવા માટે હજારો સુપર કન્ડક્ટિંગ મેગ્નેટ વપરાય છે.
ઓ, અને ઇલેક્ટ્રોનિક્સમાં પણ કંઈક છે ને, સ્ક્વિડ્સ જેવો?
હા, સ્ક્વિડ્સ, સુપર કન્ડક્ટિંગ ક્વોન્ટમ ઇન્ટરફરન્સ ડિવાઇસ. એ અત્યારે સુધીના સૌથી સેન્સિટિવ મેગ્નેટિક ફિલ્ડ ડિટેક્ટર છે. મગજના સિગ્નલ પકડવાથી લઈને જમીનમાં ખનીજ શોધવા સુધી એનો ઉપયોગ થાય છે.
અને પેલી હવામાં ચાલતી ટ્રેન, મેગલેવ?
હા, મેગલેવ ટ્રેન, એ પણ સુપર કન્ડક્ટિંગ મેગ્નેટ વાપરે છે. ટ્રેન પાટાથી સહેજ ઉપર હવામાં તરે છે એટલે ઘર્ષણ નથી લાગતું અને ખૂબ સ્પીડ પકડી શકે છે. ભવિષ્યમાં પાવર ટ્રાન્સમિશનમાં પણ આનો ઉપયોગ થઈ શકે, વીજળીના લોસ વગર.
આ બહુ મોટી આશા છે. અત્યારે પાવર લાઇનમાં ઘણો લોસ થાય છે. જો સુપર કન્ડક્ટિંગ કેબલ બની જાય તો આ લોસ શૂન્ય થઈ શકે. આપણા દેશ માટે તો આ બહુ મોટી વાત કહેવાય.
સાચી વાત છે.
જોકે હાલમાં એને ઠંડુ રાખવાનો ખર્ચ અને બીજા પડકારો છે, પણ HTSના કારણે આશા વધી છે. અને અંતિમ સપનું તો છે રૂમ ટેમ્પરેચર સુપર કન્ડક્ટર. જો એ બની જાય તો ટેકનોલોજીની આખી દુનિયા જ બદલાઈ જાય.
આ આખી વાતચીતમાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ તારવી શકાય. પહેલો તો એ કે ક્વોન્ટમ મિકેનિક્સ ખાલી અણુ પરમાણુની વાત નથી, એ આપણી આસપાસ આપણે જોઈ શકીએ એવા મોટા પદાર્થોમાં પણ દેખાય છે.
હા, સુપર કન્ડક્ટિવિટી જાણે ક્વોન્ટમ જગતની એક મોટી બારી છે. આપણને ખ્યાલ આવે કે આપણી રોજિંદા સમજ કરતા વાસ્તવિકતા કેટલી અલગ અને અદ્ભુત હોઈ શકે છે.
બીજો મુદ્દો છે વિજ્ઞાન કેવી રીતે આગળ વધે છે. હંમેશા સીધી લીટીમાં નહીં. એક આકસ્મિક શોધ થાય, પછી એને સમજાવતી થિયરી આવે અને પછી વળી પાછી કોઈ નવી શોધ થાય જે જૂની થિયરીને પડકારે, જેમ HTSમાં થયું.
એટલે કે સિદ્ધાંત, પ્રયોગ અને અણધાર્યા પરિણામો આ બધું સાથે મળીને ચાલે છે.
બરાબર. ત્રીજી વાત એ છે કે કેવી રીતે નીચા તાપમાને કુદરત અસ્તવ્યસ્તતામાંથી વ્યવસ્થા તરફ વળે છે. ધાતુમાં ઇલેક્ટ્રોનની ભાગદોડમાંથી સુપરકન્ડક્ટિંગ સ્ટેટમાં એકદમ ઓર્ડરવાળી સામૂહિક સ્થિતિ બને છે. ચોથું એ કે વિજ્ઞાન ક્યારે પૂરું નથી થતું. BCS જેવી સફળ થિયરી પછી પણ HTSનું રહસ્ય ઉકેલાયું નથી. એટલે કે હંમેશા નવા સવાલો, નવા પડકારો હોય છે. આ જેને જીવંત રાખે છે.
અને છેલ્લે પાંચમું, કે જે મૂળભૂત સંશોધન હોય છે, જે કદાચ ખાલી જાણવાની જિજ્ઞાસાથી શરૂ થયું હોય, એ લાંબા ગાળે કેવી રીતે જીવન બદલતી ટેકનોલોજી બની શકે છે. MRI તેનું ઉત્તમ ઉદાહરણ છે.
હા, આ મૂળભૂત સંશોધનના મહત્વ પર ભાર મૂકે છે. પુસ્તકના સારાંશમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર મનમાં વસી જાય, જે આખા વિષયનો સાર કહી દે.
જેમ કે પેલું વાક્ય કે દરેક સુપરકન્ડક્ટર એક સ્થૂળ ક્વોન્ટમ પદાર્થ છે. આ એક જ વાક્ય ઘણું કહી જાય છે ક્વોન્ટમ જગતના વ્યાપ વિશે.
વાહ. બીજો વિચાર મેસનર અસર વિશે છે, કે શૂન્ય પ્રતિકાર ભલે પહેલું ધ્યાન ખેંચે, પણ મેસનર અસર જ સુપરકન્ડક્ટિવિટીની સાચી ઓળખ છે. એ એને માત્ર પરફેક્ટ કન્ડક્ટરથી અલગ પાડે છે.
અને પેલી કૂપર જોડીની વાત, કે બે ઇલેક્ટ્રોન જે એકબીજાને ધક્કો મારે છે તે લેટિસની મદદથી જોડાઈ શકે છે, આ કુદરતના નિયમોની અજાયબી બતાવે છે, આપણી સમજની પેલે પાર.
HTS વિશે આ વાક્ય જુઓ. HTSની શોધ એક આંચકો હતો. દાયકાઓ પછી પણ આપણે હજુ એના કેમ પર ચર્ચા કરીએ છીએ. તે ભૌતિકશાસ્ત્રની મોટી વણ ઉકેલાયેલી સમસ્યા છે. આ વિજ્ઞાનની સફર બતાવે છે.
અને ભવિષ્ય માટે, જો રૂમ ટેમ્પરેચર સુપરકન્ડક્ટર્સ વાસ્તવિકતા બને તો એ ટ્રાન્ઝિસ્ટર જેટલા જ ક્રાંતિકારી હશે, બધું બદલી નાખશે. આ એની સંભવિત અસરનો ખ્યાલ આપે છે.
હવે રોજિંદા જીવનમાં ઉપયોગની વાત કરીએ તો MRI સૌથી મોટું ઉદાહરણ છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે MRI કરાવે ત્યારે એ આ ટેકનોલોજીનો ફાયદો લઈ રહી હોય છે, ભલે એને ખબર ન હોય.
અને ઉર્જા ક્ષેત્રે આપણા દેશમાં વીજળીનો વ્યય મોટો પ્રશ્ન છે. જો ભવિષ્યમાં સુપરકન્ડક્ટિંગ લાઇનો શક્ય બને તો કેટલી બધી ઉર્જા બચે, એ ક્રાંતિ જ કહેવાય.
પરિવહનમાં મેગલેવ ટ્રેન, ઘર્ષણ વગરની સુપરફાસ્ટ મુસાફરી, ભલે અત્યારે બધે નથી પણ ભવિષ્યમાં આ શક્ય બની શકે છે.
અને પેલા મોટા વિજ્ઞાન પ્રોજેક્ટ્સ જેમ કે સન, એ તો આના વગર ચાલે જ નહીં. બ્રહ્માંડને સમજવા માટે પણ આ જરૂરી છે.
અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે, ખાસ કરીને રૂમ ટેમ્પરેચર સુપરકન્ડક્ટિવિટીના દાવાઓ વારંવાર આવતા રહે છે ત્યારે થોડું વિવેકથી કામ લેવું જરૂરી છે. દરેક દાવાને વૈજ્ઞાનિક રીતે તપાસવાની જરૂર હોય છે.
આજની આ ચર્ચા પછી મને તો એવું લાગે છે કે કુદરતના નિયમો ખરેખર કેટલા અદ્ભુત અને અણધાર્યા છે. ક્વોન્ટમ મિકેનિક્સ જેવી વસ્તુઓ જે આપણને બહુ દૂરની અને અઘરી લાગે, તે ખરેખર આપણી આસપાસના પદાર્થોમાં આટલી મોટી અસર ઉપજાવી શકે, એ જ નવાઈની વાત છે.
અને મારા માટે એ વાત મહત્વની છે કે વિજ્ઞાનમાં હંમેશા કંઈક નવું જાણવાનું, શોધવાનું બાકી જ રહે છે. HTS જેવી ઘટનાઓ યાદ અપાવે છે કે આપણે ભલે ગમે તેટલું જાણીએ, કુદરત પાસે હજુ ઘણા ભેદ છુપાયેલા છે. અને આ જ વસ્તુ નવી પેઢીને પ્રેરણા આપે છે.
અને શ્રોતાઓ માટે એક વિચાર, કદાચ તમે વિચારી શકો કે જો કાલે ઉઠીને રૂમ ટેમ્પરેચર સુપરકન્ડક્ટર્સ ખરેખર બની જાય તો આપણી દુનિયા કેવી રીતે બદલાશે, કઈ ટેકનોલોજી પર સૌથી વધુ અસર પડશે, આપણા જીવનમાં શું ફેરફાર આવશે, આના પર વિચારવું ચોક્કસ રસપ્રદ રહેશે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.